আকাশবাণী রাজকোট।
থই গয়ু জালর টানু রে মনুবা জালর টানু
জালর টানু પ્રૌઢાવસ્થા વટાવીને પાકડતાના ઉંબરે પગ મૂકનાર મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ।
શ્રોતા મિત્રો, દરેક માણસને પોતાનો એક આગવો ઇતિહાસ હોય છે, પછી એ સામાન્ય માણસ હોય, કોઈ સત્તાધીશ હોય કે પછી કોઈ વિદ્વાન માણસ હોય। આજે આપણે જે વાત કરવી છે એ એવી વ્યક્તિ છે કે જેમણે ઇતિહાસ લખ્યો છે, એ વ્યક્તિ છે હરિવદનભાઈ જોશી। જામનગરના રહીશ છે અને જામનગરની ગઈકાલથી માંડી અને આજ સુધીનો ઇતિહાસ એમણે તાદ્રશ્ય કર્યો છે। વર્ષો સુધી રેલવેમાં તેમણે નોકરી કરી, પરંતુ એમની અંદરની જે નવી પેઢીને કશુંક આપવાની જે પ્રબળ ઝંખના એણે આ કાર્ય કરાવ્યું છે। આજે આપણે તેમની સાથે તેમના જીવનની અંતરંગ વાતો, તેમની જે રીતિનીતિ છે, કાર્યપદ્ધતિ છે, તેની વાતો આપણે કરીશું। સૌથી પહેલા તો હરિવદનભાઈ, શ્રોતા મિત્રો વતી આપનું સ્વાગત। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તમારા બાળપણ વિશે થોડી વાત કહો, જેથી કરી અને અત્યારે જે તમે જે કાર્યમાં સંકળાયેલા છો એ કાર્યના બીજ એ બાળપણમાં રોપાણા હોય એનો અમને ખ્યાલ આવે।
મારું બાળપણ જામનગરમાં વીત્યું અને હું એક સાત ખોટનો દીકરો હતો। મારી માતાને સંતાન નહોતું થતું અને એ વખતે જે દ્વિપત્ની ધારો હતો, દ્વિપત્ની ફરી શકાતી, આખું કુટુંબ વાંસે પડ્યું હતું મારા પિતાજીને, પણ મારા પિતાજી સિદ્ધાર્થ નિશ હતા એને ન કર્યું બીજું લગ્ન અને હું સાતકોટનો પુત્ર પાછો જન્મ્યો। પુત્ર જન્મ્યો છતાં મને કોઈ દિવસે ભૂખલાટ નથી દીધા। અત્યારે જે ભૂખલાટ આપવામાં આવે છે લાટ જરૂર મળે, પણ અત્યારે ભૂખલાટ આપીએ ભૂખલાટ ત્યારે નહોતા મળ્યા। એટલે બાળપણ તો મારું ઘેઘુર વડલા જેવું કુટુંબમાં, દાદા દાદી કાકા કાકી, બહુ મોટું કુટુંબ હતું। એટલે એમાં તો બાળપણ બહુ સારું મારું બીત્યું, સંસ્કાર બધા મારા પિતાજી સ્પષ્ટ વક્તા હતા, સત્યનિષ્ઠ હતા, સિદ્ધાંતવાદી હતા, એ બધું મારામાં કુદરતી થોડું સિંચાણું છે।
અરવિંદભાઈ, બાળપણ પછી આવે શિક્ષણની વાત, તો શિક્ષણ પ્રાપ્તિ અને એ વિશે વાત કરો ને।
શિક્ષણમાં જાણે હું મેટ્રિક સુધી જૂનો ભણ્યો છું, એમાં એક ખરેખર જાણવા જેવો કિસ્સો હોય કે તક ગુમાવી માણસે કેટલી નુકસાન કરે છે। જામનગરમાં કોલેજો કોઈ નહોતી, મેટ્રિકનું સેન્ટર પણ નહોતું, રાજકોટ જવા ઉપર પૈસા દેવા, ત્યારે જામનગરમાં કોલેજમાં એક આયુર્વેદ કોલેજ હતી, એ દસેક વર્ષથી થઈ હતી, એ ડીએસએફનો કોર્સ હતો, મારી સાથેના બધા એમાં દાખલ થઈ ગયા, હું પણ ડીએસએફ ડોક્ટર થવાનો હતો, પરંતુ ડોક્ટર ન થઈ શક્યો, કારણ શું કે માર્ચ મહિનામાં હું ફેલ ગયો મેટ્રિકમાં, એન્ટ્રન્સ એટલે બોમ્બે યુનિવર્સિટી અને એસએસસી બંનેમાં ફેલ ગયો। એટલે પછી મારે એ વર્ષે છેલ્લું વર્ષ હતું, બીજે વર્ષથી કોર્સ બંધ થઈ ગયો એટલે હું ડોક્ટર નથી થયો, અને મેટ્રિક પછી રાજકોટ થોડું નોકરી ને બધું કરવા માટે ગયો, એ રાજકોટમાં ઇન્ટર આર્ટ સુધી ભણ્યો, ઇન્ટર આર્ટમાં પછી પૂરું નોકરી મળી ગયો। એટલે પછી મારી ઈચ્છા એક હતી કે મારા છોકરાઓને ભણાવો, મારા બે છોકરા ડોક્ટર થયા છે, એક દીકરી મોટી ડોક્ટર થઈ છે અને મારો દીકરો એ ડોક્ટર થયો છે, એટલે મારી ઈચ્છા પૂરી થઈ, ચાર છોકરા છે, ચારે ચાર ભણાવ્યા છે, એટલો મને સંતોષ થયો। એટલે ભણતરમાં તો બહુ ભણેલો નથી, પણ મન વિચાર શક્તિ કુદરતી આપી છે, કુદરત એમ જે વિચારો વ્યક્ત કરતો હોઉં છું।
સુરેનભાઈ, ખૂબ સરસ વાત કરી વિચારોની શક્તિની, તો આ વિચારો કેળવવા માટે કોઈ વાંચનનો શોખ કેવો ખરો?
વાંચનનો શોખ ભરતી વખતે હતો, પણ ત્યારે બહુ મર્યાદા હતી, બહુ વાંચન નહોતું, પણ નિરીક્ષણ બહુ હતું, દરેક વાતનું નિરીક્ષણ થાય, ઘરમાં કોઈ મહેમાનો તે વખતે બહુ આવતા, એની સાથે વાતચીતોમાં થાય, કોઈ સાક્ષરો હોય, મારા કુટુંબમાં ઘણા એવા હતા, એ વાતોમાંથી વધારે જાણ્યું છે, પુસ્તકોમાંથી ઓછું, અને મોટી ઉંમરે તો પછી નોકરી મેં અપડાઉન જ કર્યું, મોટે ભાગે ટિફિન ગાદા છે, એટલે એમાં તો વાંચવા મને મળતું નહીં, લખતો ઘણું, પણ એ વિવિધ ક્ષેત્રોમાં સોશિયલ પ્રોબ્લેમ લખતો,
એટલે વાંચન કરતા નિરીક્ષણ છે એણે તમારા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। પરંતુ જેમ જેમ તમે જીવનમાં આગળ વધતા ગયા, રેલવેમાં નોકરી મળી અને પછી એક સામાજિક સમસ્યાઓને પ્રત્યે લોકો જાગૃત થાય અને યોગ્ય સ્થાને એની રજૂઆત થાય એ માટે તમે હરમેશ પ્રયાસો કર્યા છે, તો એ વિશે વિસ્તૃત વાત કરશો.
એક જયા જનતા જેને ધર્મપ્રિય કહે છે એ લોકો નહીં ગમે એવો પ્રસંગ કહું. જરા હું ત્યારે હાથીશેરીમાં રહેતો, તળાવની પાર પાસે બાલાનમાં મંદિર છે જે ગિનીઝ બુકમાં નામ છે એનું. ત્યાં 18 કલાક સુધી લાઉડ સ્પીકર વાગતા. હું રિટાયર થયા પછી મારા પિતાજી પણ રાડો પાડતા કે આ રાંડેજણીના વાલફોઈ વગાડ્યા કરે છે, આ ભક્તિ છે. પછી હું રિટાયર થયા પછી મને લઈ ગયો, વૃદ્ધજનોને અવાજની તકલીફ પડે એટલે મેં પેલા સાધુ લોકોની મુલાકાત કરી કે ભાઈ શું કામ લાઉડ સ્પીકર વગાડો. તો એના જે સંચાલક હતા એ કે ગોપીઓ પણ ચીસુ પાડી, બોલી એટલે ગોપીઓ ચીસુ પાડતી અંદરથી પાડતી, લાઉડ સ્પીકર જરૂર ન પડતી. 18 કલાક પછી ઘણે બીજા સામાજિક કાર્યો કીધું આમાં કોઈ નહીં પડે કે પછી છેલ્લે પછી હું ફોન કરતો હતો, ધમકી આવી હતી એટલે ફોન કરતો હતો. એટલે મારો છોકરો બાજુમાં હતો કે પપ્પા કાં તો શેર લડી જવું કાં ચલાવી લેવું છે. એટલે મને રાજકોટ લાગ્યો કે મારો છોકરો આમ કહે છે હવે શું કરું. એક વકીલ હતા ત્યારે જજ છે, નામ નહીં આપું, મમદાવાદના જજ છે, એમને નજીક હતા એ પૂછવા ગયું કે રાજીવ ઠાકોરને મળો, એમને 2-4 સંભાળે છે. એટલે મેં કીધું રાજીવ ઠાકોરને ઓને મળું, બધા એમપી એના કરતા 2-3 છે કે હું જવાબ કૂદી પડું. એટલે મેં લગભગ સતત જુદી જગ્યાએ કાગળો લઈ ગયા, આશ્રમમાં લઈ ગયા, જુદા અધિકારીઓ લઈ ગયા. એનું પરિણામ 2.5 વર્ષે મળ્યું કે ત્યાંથી કાગળ આવ્યો કે અમારું જે કાયમી નિસ્વસ્ત 18 કલાક લાઉડસ્પીકર બંધ કરવા આવ્યું છે. ભક્તિ કરો, મેં કહ્યું ધર્મ માનો છું પણ લાઉડસ્પીકર એ ભક્તિ નથી. અને આજુબાજુ મેં તમે હંમેશા આપણી મજા બીજાને સજા ન થવી જોઈએ. અત્યારના જો કે યુગમાં પાછું હું વધારે થયું છે, આજની આપણી મજા માટે બીજાને સજા કરે જ છે. છતાં એ 2.5 વર્ષની મહેનત પછી મને કાગળ આવ્યો, ચીફ મિનિસ્ટર આવ્યો, બીજે ક્યાંય જનો આવ્યો કે આ તમારો બંધ કર્યું છે. એ પછી અત્યારે ખબર નથી, પણ એ પછી તો આપણી જે પબ્લિક બધી હેરાન થતી, મને અભિનંદન દેવા આવતી. અમે નદીપામાં સંભળાતું, બોલો કે અમને સંભળાતું તો બહુ સારું કર્યું. એટલે આવું પણ જગતમાં બને છે કે બીજાની ખભે બંધુ રાખો ગમે તે બધાને, પોતાને કંઈ કરવું નથી અને બીજાને સાથ પણ નથી મળતો. આ એક મારે દુઃખદ પ્રસંગ છે, આ એક અચીવમેન્ટ કરી.
આ ઉપરાંત જે વિવિધ સમસ્યાઓ તમે યોગ્ય સત્તાધીશો સમક્ષ પહોંચાડો છો એ સમસ્યાઓની પસંદગી કેવી રીતે કરો છો?
પસંદગી નિરીક્ષણથી જ કરું છું. હમણાં જે મેં આપને વાત કરી ને અવાજના ઘોંઘાટના પ્રદૂષણની, હું આજે લગભગ ગુજરાત સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી લખી છે, એમાં વિવિધ રીતે લખી છે કે એક નંબર એક ટેપ રેકોર્ડર ટીવી જે અત્યારે સુલભ થઈ ગયા છે, એનું કોઈ વોલ્યુમ ઓછું કરતા નથી, આજુબાજુ કોઈને સુવા દેતા નથી, પ્રસંગો ફટાકડા પડો એમ સુપ્રીમ કોર્ટ ના પાડે. છેલ્લે તો આગળ હમણાં એવો લખ્યો મેં કે પટણાના હાઈકોર્ટના જજે લાઉડસ્પીકર ત્યાં મસ્જિદ બંધ કરવા માટે ખલેલ થતી હતી એ માટે પગલાં લીધા, તો એને જ બદલી માગીને ગુજરાત પેલું થવું પડ્યું. એટલે કાગળ લખીને પ્રેફરમાં મેં લખ્યું છે કે આમાં સુપ્રીમ કોર્ટ હમણાં જે છેલ્લાંતર ચુકાદો આવ્યો કે 10-6 અવાજ ન હોય, ફટાકડા ન પડવા જોઈએ, આ બધું પાલન કોણ કરશે? જો પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ નહીં હોય તો આનો નિવેડો કાંઈ નથી. અને એના માટે એક સૂચન આપ્યું છે, રાષ્ટ્રપતિએ પણ કાગળ લીધો હતો, રાષ્ટ્રપતિએ ચીફ સચિવ પાસે કાગળ લીધો આયા કે એક સૂચન આપું વૃદ્ધજનો માટે, વૃદ્ધોને પક્ષીઓને કોલા ઘોંઘાટ નડે છે. એટલે એમાં એ સૂચન કર્યું મુખ્યમંત્રી કે બીજું કાંઈ ન કરો, કાંઈ નહીં, એવું એક યંત્ર શોધ કરો કે જેને અવાજ ન ગમતો હોય એ કાને પહેરી લઈએ, એટલે બધું શૂન્ય થઈ જાય. કે આ સિવાય કોઈ ઇલાજ કરી શકે એમ નહીં, પોલીસે 2 વાગ્યા પછી ગરબી બંધ કરાવે તોય માણસો પોલિટિકલ જાય અને ચાલુ રાખવું પડે. એ લોકોને લાચારી છે કે એને રોજની નોકરી છે, કેટલા સાથે જીગજી લે. અને સાચું પૂછો તો પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિના કોઈ પણ પગલાને પીડતા પ્રશ્નોનો અંતર નહીં આવે. જે રાજાશાહીમાં બ્રિટિશ સરકારમાં નહોતું એ આપણે આ મોટા મોટું દૂષણ જો હોય તો આ પ્રબળ ઇચ્છાશક્તિ એમાં આપણે જોઈએ છીએ. અત્યારે બધા એકબીજા ટેકાથી હારવું પડે, પ્રબળ ઇચ્છાશક્તિ ક્યાંક થાય, બધા હરાવવું જ પડે. એટલે આમાં મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે હવે જો રાજકીય નેતાઓ નહીં જાગે, એકચ્યુઅલી તો પ્રજાએ જાગવું છે, પ્રજા તો પહેલેથી જ આપણે છે, ગમે આપણે શાસનમાં રાજ કર્યું છે, ભોગવ્યું શાસન, પણ આપણે તો આમે જ રહ્યા છીએ કે માટે. એટલે મારી તો રાજકીય જેટલા લોકો આ સાંભળે, રાજકીય માણસો હોય, રાજકારણમાં રસ લેતા હોય, એ આવી વસ્તુમાં વૃદ્ધજનો માટેની તકલીફોમાં કાંઈક રસ લઈ પોતાની મેળે બધા સામૂહિક રીતે કરે તો આમાં ફેર પડશે. બાકી નગર વૃદ્ધજનોને આપઘાતના માર્ગ સિવાય કોઈ રસ્તો દેખાતો નથી મને.
હરિવર્ધનભાઈ, વૃદ્ધોની સમસ્યાઓની તો આપણે વાત કરી, તો અત્યારે આપ વૃદ્ધ છો, ત્યારે આ વધારે તમે એનાથી માહિતગાર થયા અને એ અનુભવ કર્યો એટલે વાત છે. પણ તમે યુવાવસ્થામાં આવી કોઈ તકલીફોનો સામનો કરેલો હોય તો એ વર્ણવશો.
યુવાવસ્થામાં નોકરી દરમિયાન મેં મોટેભાગે જિંદગીમાં ટિફિન ખાધા છે, અપડાઉન કર્યા છે, અને એમાં પ્રસંગો બે ત્રણ બીના છે. એમાં એમ નંબર એક પ્રસંગ આપને કહું. એક વખત હું આપણા ધારીએ તો શું થઈ શકે એમ, અને સત્ય નિષ્ઠત્વ બધાને અનુભવ હતો, બધા ઓળખતા હતા મને. એટલે એક રિક્ષાવાળાએ જામનગર સ્ટેશનથી હાપા જવા માટે, જનતામાં અપડાઉન કહું જવાનું હતું, હાપા જવા માટે થઈને મેં રિક્ષા બાંધી. બીજા ત્રણ જણા હતા, ત્રણ જણા એમ કહે કે જો ભાઈ જનતાનો ટાઈમ થઈ ગયો છે, ઉપડી જશો. મેં કીધું ઉપડી જશે, પૈસા નહીં આપું. તો કે ના સાહેબ, પહોંચી જશે. એટલે એમાં ગયા ત્યાં જનતા ઉપડી ગઈ. એટલે ઓલા બે પૈસા નહીં ઉતરી ગયા, મેં ન દીધા, પૈસા નહીં મળે. પાછો મને જ્યાંથી લઈ મૂકી જાય તો 3 રૂપિયા આપું તને. કેવી વખતે ચાર્જ હતો એ તો એ ના માન્યો. મેં જો તારા સાયકલ અંદર પ્લેટફોર્મ બેઠો છું, તને પૈસો નહીં આપું. એટલે અહીંયા અમારા જે દાદા હતા હાપામાં એ વખતના, દી થોડી વાર પછી લઈને આવ્યો. એટલે ઓલા આગળ થી કીધું, ઓલા ભાઈ, એટલે ઓલા ભાઈ હતા ઈ કે એને કઈ ના, હું તો સમજી લઈ ગયો. એટલે પછી હું પછી ટ્રેનમાં ગયો, એને રિક્ષામાં ગયો, પૈસા ના આપ્યા. એટલે આવી ઈચ્છા શક્તિ કેટલામાં, કોઈ ના મળે. એટલે આવું ઘણી વાર બને છે ઓફિસરો સાથે પણ. આ સિદ્ધાંત બાબતમાં મેં પરાબડી થાય, મારે એસડીજીએમ સિનિયર જનરલ મેનેજર મુંબઈ થી આવ્યા હતા, હું સ્ટોર સંભાળતો જામનગર સ્ટેશનના જૂના. ત્યારે એને એટલું ટકોર કરી, એના સીબીઆઈ હતા ભેગા, એ પોતે સીબીઓ કહેવાય, ચીફ વિજિલન્સ ઓફિસર, એને ભેગા આખો બધો સ્ટાફ હતો, બધા ધ્રુજતા આજબાઈ ઉભા હોય. એટલે ચાવી મારી પાસે હતી, એટલે એટલું બોલ્યા, ઇસકા બરાબર ચેક કરે, સાહેબ એસે હોતે. અને મેં ચાવીનો ઘા કર્યો કે સાહેબ આ ચેક કરી લે, હું બહાર નીકળી જાઉં, મારે કાંઈ જોવું નથી. પછી થોડી વાર થઈ સીવીઓ ના બીજા ઇન્સ્પેક્ટર મોટા હતા આવ્યા મારી પાસે, કે જોશી જેમને દેખા સચે કેસા મેં કુછ લખવા નહીં માંગ, જેસા લખવા મેં જો કરના નિકાલ દો નિકાલ દો, એસા કેસે બોલ સકતા, સબ નહીં હોતા, એસે ઇનકા સબ ચેક કર, મીન્સ ક્યા આઈ એમ રેડી. પછી શું થયું કે મોટા ઇન્સ્પેક્ટર આવ્યા અને કે તમે જોશી આપ મત લખાના, મત લખના, આપ લખાઓગે એસા અમે લખેંગે, ઓર આપ સાઇન કર દેના, આપ દેખ લે, હમકો કોઈ ચેક નહીં કરે. એટલે એમાં પછી મારા ઓફિસરોને રાજકોટમાં ખબર પડી, બે ઓફિસરો જે હતા એ મારા કામથી સંતુષ્ટ હતા. એટલે બીજે દીને ફોન આવ્યો કે જોશીજી ક્યાં હતા, એસી બાત થી આપકો ખુશ નહીં હોગા, હમ જાનતે હૈ, મગર હેડક્વાર્ટર ઓફિસ ચાર્જશીટ આવેગા તો સેન્સ્યોર કરી દેંગે, સેન્સ્યોર મીન્સ મોટું એક્શન નહીં. એટલે સેન્સ્યોર મને કરી દીધું. પણ આવી છાપ બંધાણી કે જોશીજીને ઓફિસર પણ આવું કરે છે. એક ત્રીજો પ્રસંગ કીધું આપને, આપવામાં બ્લોડ ગઈ હતી, એટલે મને સ્પેશિયલિટીમાં કેપેસિટી જોઈને થોડુંક તેજો દ્રશ્ય થાય. ઓફિસરે મને બદલી ટેમ્પરરી ત્યાં આપવા મોકલ્યો કામ સંભાળવા, પાંચ ગણો સ્ટાફ થઈ ગયો અને બધા અહીંયાના ઓફિસરો સીક કરી દીધું અને મને મૂક્યો ત્યાં. એટલે વિચાર્યું, મેં કીધું સીક હું કરું તો પાછું અહીં જવાનું છે. એટલે એ બધું ગમે એમ કઈ કહ્યું, એમાં સ્ટાફ ન મળ્યો. એટલે એમ એક નવો રૂલ આવ્યો હતો કે સન્ટિંગ એલાઉન્સ દેવું. સન્ટિંગ એલાઉન્સ દેવા માટે તે માણસો ગણતરી થાય નહીં. એટલે હું તો છે આ બધા સ્ટાફ જે ફરિયાદ કરો આવે તમારે થાય કરી લેજો. ઇન્ડિયન સંઘ કોઈ મને બોલાવે નહીં, જાણે સાચા છે. એટલે પછી એક ઓફિસર આવ્યા, બહુ કડક કહેવાતા, અને ગબ્બરસિંહ કહેતા એ વખતમાં. એટલે ગબ્બરસિંહ પાસે એ સ્ટેનો પણ ભેગો હતો, બેઠો હતો. એટલે મને બોલાવ્યો, જોશીજી ક્યાં હૈ, ફરિયાદ કરતી આપણે પેમેન્ટ કર્યું નહીં બધા. દેખો સાહેબ, ઇતના કાગળ લિખે, ઇતની દફા લિખાય કે ઇતના સ્ટાફ હુઆ તો ઇતના સ્ટાફ આપ દેના ચાહીએ. દેખો મેં તુમકો એસી જગ્હા ભેજુંગા ટ્રાન્સફર કરકે, તુમ વીકેન્ડ મેં ભી નહીં જા સકો. મેં સાહેબ એટલું કીધું ને તાત્કાલિક નીકળી ગયો ચેમ્બર મારી બહાર. આપકો જો કરના, મેં કામ નહીં કર્યા, આપ બોલતો કામ નહીં કરો, નહીં કરું, નીકળ ગયા બહાર. થોડીક વાર પછી ફટાવડ આવ્યો હતો, સાહેબ બોલાવે, સાહેબ કે મારે ત્યાં સાહેબ કે રિક્વેસ્ટ કરે છે. એટલે સાહેબ પાસે હું ગયો, દેખો જોશીજી આપ ખામોખા નારાજ હોગે, એસા કુછ નહીં હૈ, ઓર આપકો હમ તો દેખ લિયા સ્ટેશન સુપ્રીમ કો બોલાવો. સ્ટેશન સુપ્રીમ કે તમે હમણાં જે 100 માણસો રાખ્યા છે ડેઇલી વેજીસમાં કેજ્યુઅલેબર કહેવાય ને, એમાંથી એ લોકો ભણેલા હોય એટલા 10-12 દીએ જોશીને, જોશી કામ નહીં, અમારે જોશી કામ નહીં કરેગા, હું કામ લેગા. અથવા મેરે કો કામ બનાયા, એમાં પણ જે 12 રૂપિયા ફરિયાદ કરવા ઉભા હતા બધા એમ થયું કે આને કઈ બોલાવાય. એટલે આ બધા જીવનના પ્રશ્ન એવા છે કે કુદરતી કુદરત છે, આમાં મારી હોશિયારી નથી, કુદરત છે. શક્તિ ભગવાને સત્ય બાબતને સાથ દીધો. જો અત્યારે હું જો કહું જુવાનીઓને તો સત્ય આચરવા માટે બહુ મોટી તકલીફ છે. એટલે અત્યારે તો વેતા પાણીમાં ના હું એમ ના જો હું ના નહીં પાડતો.
રવિદનભાઈ, ખાસ તો જે તમારું એક મહત્વનું કાર્ય એટલે જામનગરનો ઇતિહાસ તમે જે આલેખ્યો છે, રવિદનભાઈ બહુ સરસ વાત તમે કરી કે તમારી યુવાવસ્થામાં તમે કેવા કેવા સંકટો સામે એક સત્યનિષ્ઠ માણસ તરીકે ઉભા રહી અને એમનો સામનો કરેલો. હવે તમારા જીવનનું એક ખાસ મહત્વનું પાસું કહેવાય, મહત્વની ઉપલબ્ધિ કહેવાય, તો એ છે તમે જામનગરનો જે ઇતિહાસ લખ્યો છે, જામનગરની ગઈકાલ કેવી હતી અને આજ કેવી છે એનું જે અનુસંધાન તમે જોડી આપ્યું છે અને નવી પેઢીને માટે એક સુંદર માહિતી પૂરી પાડી છે. તો આ તમારો જે ઇતિહાસ આલેખન અને એ વિશે વાત કરશો જામનગરના ઇતિહાસની.
મને 66 વર્ષની ઉંમરે એક ઇતિહાસ બુકમાં લખ્યું છે, મેં એક ભાઈનું જે નામ લખ્યું છે અને યોગદાન જે કોનું મળ્યું છે એમ આપ્યું છે, તેમાં 66 વર્ષની ઉંમરે મેં લખ્યો ઇતિહાસ અને 72 વર્ષની સુધીમાં 7 આવૃત્તિ બહાર પાડી. 7 આવૃત્તિમાં પહેલા 40 પાનાથી શરૂ કરી, અત્યારે 254 પાના થયા છે અને છપાવી શક્યો નથી. મારા શોખ ખાતર ભેટ જ બધા આપી છે, 140 રૂપિયા ભેટ આપી છે. અત્યારે કોઈને જોયું હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસ ભવનમાં છે, લેંગ લાઇબ્રેરીમાં છે, પછી આપણા પુલસાહ પ્રતાપસિંહભાઈ જાડેજાને એક ભેટ આપી છે. કોઈને પણ એમાં જોયું હોય, કોઈને પણ જામનગર રાજકોટ કોઈને પણ વખાણ બહુ આવે છે, પણ કોઈ દિવસે કોઈ એમ કોઈ એવું કહેવું કહ્યું ને કે અમે તમે સ્પોન્સર કરીએ તમે છપાવો. એટલે આ પણ યુગ છે કે યોગ્ય માણસનો કદર તમે વાત થઈ મુજબ યોગ્ય માણસની કદર યોગ્ય સમય ન થાય તો એની કોઈ કિંમત નથી, પછી તો રામ ભાઈનો ભાઈ રામ છે.
એટલે જામનગરનો ઇતિહાસ છે, તમે કેવી રીતે એની માહિતી એકત્ર કરી, જે જૂના રાજવીઓ હતા એમની રીતભાત કેવી હતી, પછી જે સ્વતંત્ર પ્રાપ્તિ થઈ ત્યારનો જે જામનગરનો સમય હતો એ કેવો હતો, એ બધું તમે પોતે અનુભવ કર્યો છે તો એ વિશે વાત કરો ને.
શરૂઆત મેં એ કહી દઈશ કે મારો જે ઇતિહાસ લખેલો છે એ અત્યાર સુધી લખાય છે એ રાજવંશનો વંશાવાળી જેવું છે. રાજવંશનું જે કહેવાય ને એ જ બધી માહિતી છે. મારા ઇતિહાસમાં નવીનતા શું કરી છે મેં કે બે જ રાજ્ય લોકશાહીવા છે કે જે એકચ્યુઅલી ઇન્ટરનેશનલ હોય ફિગર અને આઝાદી પછી પણ કહેલું એવા માણસો લોકશાહીવા છે અને પ્રસંગો જે જામનગરને લગતા હોય જામનું ગૌરવ અપાયો હોય એનું જ લીધું છે. એટલે એ વાતમાં આપને કહું તો જામ રણજીતસિંહજી એવી વ્યક્તિ પ્રિન્સ રણજીત બધા ઓળખે છે, પણ એમને એ વખતે બ્રિટિશ ઇન્ડિયાએ સેકન્ડ વર્લ્ડ વોર પછી આપણે લીગ ઓફ નેશન્સ કહી લીગ ઓફ નેશન્સમાં એને બ્રિટિશ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે મોકલા અને દિગ્વિજયસિંહજીને આઝાદી પછી વલ્લભભાઈ પટેલે નહેરુજીની અનિચ્છા છતાં એને ત્યાં બ્યુરોમાં પ્રતિનિધિ ભારતનું કર્યું હતું. એટલે અમારા બે રાજવી એટલું બધું ઉચ્ચ ક્વોલિટીના અમારું જામનગરનું નામ રોશન કર્યું. એટલે આવા અંદર લીધા છે. બીજા રાષ્ટ્રગીત પણ અમારું અલાયદું હતું, ઝંડા ગીત હતું અને વંદે માતરમ જેવું ગીત હતું, એ ત્રણ પણ ગીત પણ આમાં જોવા મળશે. અને મેં એક VCD પણ બનાવી છે, ઓડિયો CD પણ આના ગ્રાઉન્ડ પર બનાવી છે, એ પણ અમુક જગ્યાએ બધાને ભેટ આપી છે. છતાં આકાશવાણી કોઈ વખત રેકોર્ડિંગ કરશે એમને મેં ભેટ મોકલી છે, જો એ રેકોર્ડિંગ કરશે તો આપને સાંભળવા મળશે.
ભૂપતભાઈ, જે સમકાલીન લોકજીવન હતું, હરિવર્ધનભાઈ જે સમકાલીન લોકજીવન હતું જે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ સમયનો એ વિશે વાત કરો ને.
તમને એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો, મને બહુ ગેમ મારા મગજમાં લખીને લાવ્યો હતો પણ પછી લેમેન જેવો છું એટલે બહુ યાદ ન રહે. એમાં એક શું હતું, મારા પિતાજી સત્ય ભક્ત હતા એટલે એને જાફરાબાદ જવું પડ્યું, સ્ટેટમાં ખટપટમાં મીઠાનગરમાં હતા એટલે ત્યાં હું 4 વર્ષ મેં જાફરાબાદ રહ્યો છું. જાફરાબાદમાં 1948 ગાંધીજી ગુજરી ગયા. ગાંધીજી ગુજરી ગયા ત્યારે એકચ્યુઅલી અમે બહુ જાણતા ન હું 13-14 વર્ષ જતા બધા વિદ્યાર્થીઓ ધ્રુસકે રડતા હતા. એવી સંવેદનશીલ યુગ હતો. આજના યુગમાં તો દુઃખ સાથે કેવું પડે કે સદગો બાપ ગુજરી જાય તો પણ માણસો પોતાની મસ્તીમાં ખાવા પીવાની મસ્તીમાં પડ્યા હોય છે. એટલે આટલું સંવેદના અત્યારનો સમાજ સંવેદનહીન થઈ ગયો, એ વખતે સંવેદનશીલ હતો. આટલો ફરક દેખાય છે. યુવાજનો આમાં કંઈ સમજે તો દેશ માટે સારું છે અને યુવાજનથી જ દેશ બચશે. ગાંધીજી આઝાદ નથી, યુવાનોના બલિદાનથી જ ગાંધીજી મળી જ આઝાદી. સાચવા માટે ગઈધા નહીં કામ લાગે, એનું માર્ગદર્શન મળશે. માર્ગદર્શન લઈ લ્યો અને જો તમે કચકચ માનશો તો બીજું કહી લઉં કે રોજન છે ને એક મોટી લેબોરેટરીમાં સફળ વૈજ્ઞાનિક હોય ને એવો આ જીવનયાત્રાની લેબોરેટરીમાં સફળ થયેલો વૈજ્ઞાનિક છે. એ શોધ એને કરી છે, તમે મંતવ્ય આપે નહીં માનો તો તમે એની શોધમાં ગોળ ફેલા કરશો અને તમે આગળ નહીં વધી શકો. માટે વૃદ્ધજનને બધા વૃદ્ધજનમાં કદાચ ફરક હોય પણ વૃદ્ધજનો એ બાબતને ધ્યાનમાં લીધા અને કચકચ કરી બહાર કાઢી નાખશો તો તમારું અને દેશનું કલ્યાણ નથી.
હરિવર્ધનભાઈ, ખાસ કરીને અત્યારે જે મોટી સમસ્યા છે અત્યારના સમાજ જીવનની, એ છે બે પેઢીઓ વચ્ચેનો વિચારભેદ, જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ. તો આ ગેપ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે એવો બધા અનુભવે છે. તો આ ગેપ વધે નહીં, અને જે પહેલા જે તમે હમણાં જે વાત કરી કે સંવેદનશીલતા હતી એ પાછી આવે એ માટે તમારી દ્રષ્ટિએ શું જરૂરી છે?
પેલી વાત તો એ કહું, જનરેશન ગેપ કહેવાય છે. મેં એક નવું મંથન કરીને શોધ કરી છે કે જનરેશન ગેપ એટલે કે ગેપ એટલે નાનો હોય એ પૂરી શકાય. હવે અત્યારે જનરેશન વેલી સર્જાણી છે કે જે ખીણ કોઈ દી ન પૂરી શકાય, એટલે પેલા તો વેલીમાંથી ગેપ કરવો પડશે. અને ગેપ કરવા માટે ગર્ભ સંસ્કારથી લઈ અને રાજના સંસ્કાર સુધી જ્યાં સુધી આપણે સુધર નહીં થાય એમાં ફેરફાર નહીં કરીએ. ગર્ભસ્થ માતા જ્યાં સુધી આચાર વિચાર બિહારમાં ધ્યાન નહીં રાખે પેલો તો સંસ્કાર ગર્ભના પડે છે. એ પછી બારાયા પછી કુટુંબના પડે છે, એ પછી નિશાળમાં પડે છે. અને રાજનો છેલ્લા સંસ્કાર કે રાજની બીક હોવી જોઈએ, અત્યારે બીક બધી બધા પેલા અભય કરી દીધા પણ ખોટી રીતે અભય થયા. નિયમ પાલન આપણે જંગલ અવસ્થામાં રહેતા હતા, નિયમમાં આવ્યા સારી રીતે જીવવા માટે. આપણે વળી પાછા જંગલ અવસ્થા કરતા બેતર થતા જઈએ. મારું કહેવાનું એ કહેવાનું છે કે કાંઈક વિચારો, ખાલી સોફામાં બેઠા બેઠા ટીવી બેઠા બેઠા કાંઈ નહીં વાતમાં આવે, ક્રિકેટથી કાંઈ નહીં વળે. આપણી બીજી જે કસરતી જે રમતો જ બધી તમે કોઈ નહીં રમો અને વિચારશો નહીં અને ખાલી દોરવાયા કરશો તો તમારા ભારતનું તો તમારું પોતાનું ભય કાંઈ ભારતનું ભય વ્યાપ્ત થશે. તો યુવાનો એક શીખ છે કે મારું એક મિનિટ બંધ કરું છે આ છેલ્લું છે છેલ્લું કહી દઉં. યુવાનોને એક વિનંતી કરું કે સલાહ આપું કે મારી મજા બીજાની સજા નથી થતી ને એ વિચારીને જીવન શરૂ કરશે તો તમારું ભય સુધરશે, ભારતનું ભય સુધરશે, નહીતર પાછી આઝાદી આપણને કોઈક જટિલ લઈ જશે બે મત નથી. મારું આ મંતવ્ય છેલ્લું છે.
અરવિંદભાઈ, જે સમાજ જીવનમાં જે જનરેશન ગેપની આપણે વાત કરી, પણ બીજી એક સમસ્યા આ ગેપને કારણે એ સર્જાણી છે કે જે સંયુક્ત કુટુંબ છે એ ભાંગતા જાય છે અને વિભક્ત કુટુંબની પરંપરા જે પાશ્ચાત્ય દેશોની ભેટ કહે છે લોકો એ વધતા જાય છે. તો આ પ્રથા ફરીથી આપણે ત્યાં પુનર્જીવિત થાય અને હજી પણ ઘણા કુટુંબ એવા છે કે જ્યાં આ પ્રથા ટકી રહી છે એનો વધારે ને વધારે પ્રસાર થાય એ માટે તમારી દ્રષ્ટિએ શું કરવું જોઈએ?
મેં આપેલા કહ્યું એ મુજબ કે દરેક વૃદ્ધજનને સફળ વૈજ્ઞાનિક માને લેબોરેટરીમાં જીવનયાત્રા લેબોરેટરીમાં થયેલો એવું જે માન્યતા નહીં થાય ત્યાં સુધી વૃદ્ધજનોની આમાન્ય નહીં રહે, વૃદ્ધજનોની સલાહ માનવામાં નહીં આવે કોઈ પણ ક્ષેત્રની, તો કોઈ દિવસે આ ગેપ વેલી ગેપમાંથી વેલી થઈ છે એ વેલી નથી લાગતું. આવતા 50 વર્ષમાં કઈ સુધી વધારે બગડશે. અને વૃદ્ધાશ્રમો તો અત્યારે હું માનું છું કે દૂષણ ને બદલે ભૂષણ છે, એ સમાજ વ્યવસ્થા થઈ ગઈ છે. અત્યારે યુગ જુઓ તો સમાજ વ્યવસ્થા આપણે ફટ બદલી દીધી છે. જંગલ વ્યવસ્થા હતી, બીજી વ્યવસ્થા આવી, અત્યારે જે ઘણી વાર કહે છે કે આ દૂષણ છે બહુ લેખ આવે છે, પણ મારી દ્રષ્ટિએ તેમ કહું છું ભૂષણ છે, દૂષણ નથી. કેમ કે એ બાને એક સમાજ વ્યવસ્થા જળવાય છે, કુટુંબમાં શાંતિ ને વૃદ્ધજનોમાં શાંતિ. એટલે આ એક પછી હું બીજું કહી દઉં, દૂષણ જે કહેવાય છે અત્યારે એ ભૂષણ છે. જો આમાં સુધારો ન થાય આગલી પાછું ન આવે તો બાકી ઈશ્વર કેવલમ ઈચ્છા બલિયથી ઈશ્વરમ એવું છે, સૌ ભગવાન સદબુદ્ધિ આપે એવું ઈચ્છું.
આપણે સમાજ જીવનની વાત કરી, તમારા વ્યવસાયિક જીવનની વાત કરી, હવે કુટુંબ જીવન ઉપર આવીએ. તો તમારા પરિવારમાં કોણ કોણ છે અને કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? તમારો એમની સાથેનો અભિગમ, એમનો તમારી સાથેનો અભિગમ કેવો છે?
જાણે પહેલું હું આપને એ કહી દઉં કે એક ઐતિહાસિક પ્રસંગ મારા જીવનનો બન્યો. મારા પહેલા મેરેજ 1995 થયા હતા, પ્રથમ પત્ની અર્શિદા એ 1.5 વર્ષમાં ગુજરી ગઈ. એ વખતે હું રાજકોટનો ટ્રાન્સફર થઈ ગયો હતો. હવે એ વખતે મને મગજમાં ફૂંકતો હતો 1857ની સાલ આવે છે, 1857માં બળોતી તો 1857માં શું થશે એવું જાતનું મગજમાં મંથન આવ્યું. તો એ મંથન મારામાં ટ્વીટનું 26-1 પ્રયાસ દિન 1957 મારા મિસિસ હડપા ગુજરી ગયા, બાળક પણ પછી બાદમાં ગુજરી ગયું, દિલ્હીમાં ગુજરી ગયા. એ પછી બીજું મેરેજ કર્યું છે. અત્યારે મારે 4 સંતાનો જેનાથી, 2 દીકરા 2 દીકરી. દીકરીની વાત કરી, ડોક્ટર છે બે. પહેલા નામ છે મોટી પલ્લવી, ડોક્ટર પલ્લવી, બીજા ડોક્ટર જોગીન, ત્રીજો છે હિતેશ જોશી, બીકોમ થયો છે. ચોથી છોકરી છે બંદીની, એ પણ બીકોમ થઈ છે. એ બધા સૌ સૌની રીતે સૌ સેટલ છે, સૌ સૌની રીતે સૌ નભાવે છે. આર્થિક કોઈ પ્રોબ્લેમ નથી. મારે પેન્શનમાંથી મોજ કરું છું, મારે એમાંથી કંઈ કરકસ કરવી પડતી નથી, મારા શોખ બધા એનાથી પોસું છું.
આમ નિવૃત્તિના જીવનમાં નિવૃત્તિનો સમય છે એમ કઈ રીતે પસાર કરો છો?
નિવૃત્તિના સમયમાં જાણે એક વાત કરું, હમણાં મને 19-2 વર્ષ પહેલા ઓપરેશન કરાયું બીજી આંખનું. એક આંખ તો મેં રિટાયર પછી તાત્કાલિક ગુમાવી દીધી, 1-2 બાણું એ મારી એક આંખ ગઈ. બીજી આંખનું ઓપરેશન ત્યાંનું કરાયું. એ પછી કોઈક એવું તકલીફ થઈ છે કે હું જાજુ વાંચી શકતો લખી શકતો નથી. એટલે ચિંતન મનનમાં અને કઈ કોઈ સાથે આવી વાતો સારી થાય તો વાતો કરીએ, વિચારો આપણે કરીએ. બાકી અત્યાર સુધી તો આ પ્રવૃત્તિમાં મારો સમય વહી ગયો. હવે હમણાં આ વર્ષે કોઈક વખત તો એ લખાઈ જાય છે, કોઈ પણ પ્રશ્નો એક આગળ લખાઈ જાય છે. અને પછી જે થવું હું એક જ માનું છું કે પોદરો પડે તો ચપટી ધૂળ ઉપાડે. એટલે હું માનું છું કે બધા એમ કે છે તમે આ કાગળ હાથે લખો, કોઈ ન વાંચે, ન વાંચે કાંઈ નહીં. મને તમે થયું મેં મગજમાં તો કાઢી નાખ્યું, એટલે મને તો નિરાશ થઈ ગઈ. પ્રસવ પીડા જે કહેવાય નહીં, આ પ્રસવ પીડા નીકળી ગઈ. એટલે પછી જે થવું એ બાળકને જે થવું એ થાય. એટલે છતાં આ પ્રવૃત્તિ કોઈક વાર હજી કરેલો છું. કોઈ પૂછે તો સલાહ આપું છું. જેને જેમ કોઈ પણ પૂછે એનું એમાં સલાહ સૂચનમાં મારો પસાર કરું. સમય ઓફિસો કોઈ સૂચન કરે બધું સૂચન કર્યા કરું છું. સમાજને સેવાના મારું અંગત કઈ હું કોઈ કહેલું નથી.
હવે ખાસ તો આ ઉંમરે પહોંચ્યા પછી એવું મનમાં રહી જાય કે હજી મારે આ કરવું છે, આ કરવું છે, એવી કોઈ ઈચ્છા ખરી?
એક ઈચ્છા જો તમે માનો તો, અને શ્રોતા જન બધા માને તો, મારી ઈચ્છા એ છે, અને એ ઈચ્છા કદાચ આ જન્મમાં પૂરી નહીં થાય, એ છે કે ભારતનો યુવાન, જૂના જે અત્યારે વૃદ્ધો થઈ ગયા છે, એ યુવાનની જે ચિંતન મનન જીવનચર્યા હતી એ એના ઉપર આવી જાય તો ભારત દેશની આઝાદી વધારે સુદૃઢ બને. અને ભારતમાં બને આ બધા કે છે 2020માં આમ થશે, પણ જો આમને ચાલુ રહે મને લાગતો ભારત દેવી દેવી પાસે જીવન થાય. યુવાનો સુધરો, મારું કહેવાનું એક જ છે, ચિંતન મનન વાંચન અને શારીરિક કસરત કોઈ પણ જાતની, દેખો ટીવી બેઠા બેઠા આરોગ્ય કરશો, ફાસ્ટફૂડ અને બધા મોજ કરશો. મોજ મજા શું શેની છે? જમવામાં જે આપણે અથાણા ની જરૂર છે ને એટલી મોજ મજાની જરૂર છે. આપણે અથાણા ને અનાજ ને બદલે અથાણું ખાશો શું થશે? માટે મારા યુવાનોને બધાને એના કુટુંબ અત્યારે ખાસ એની હાથ નીચે ઉચ્ચતા બાળકોને એના વાવતરને અપીલ છે કે તમે મોજ મજા ગમે પ્રકારની લેતા હો એ જમવામાં અથાણા જરૂર પડે એટલી જ લેજો. બધું અથાણું ન ખાતા જે તમારી બધી રીતે માનસિક ને આર્થિક ને શારીરિક બધું તમારે ઘસારો લાગશે અને દેશને ઉધાર નહીં થાય. મને દેશની ચિંતા છે કે મારી જીવન દરમિયાન ક્યાંક આમ વળતો પ્રવાહ શરૂ થાય તો મને શાંતિથી આખરે અંતાવે.
હરવેદનભાઈ, ઘણા શ્રોતા મિત્રો છે આપને પત્ર લખવા માંગતા હોય તો આપનું સરનામું?
હરિવર્ધન શાંતિલાલ જોશી, 4 નવકાર ફ્રેશ, પેલે માળે, તપોવન કોલોની, પ્રતાપ વિલાસ પેલેસ સામે, જામનગર, 36-1-2-8. અને ફોન નંબર છે 2-6-7-1-7-3-7.
ધન્યવાદ.